તારીખ 25/2/1999 શ્રી સમયસર ગાથા 23-25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 350 મૂળ કેસેટ ખરાબ છે.
ત્યાં સુધી શાંતિમાં તોડવાનો પૂછાક કરવાનો નથી. જ્યાં સુધી અશાંતિ લાગતી નથી અશાંતિ હોવા છતાં શીખ્યાથી મટાડે ભાવરોગ છે, ક્લેશ અશાંતિ દુઃખ ભાવરોગ છે. આપડે તો ઉડે નથી ગયું, બધા મોઢું હરકું દેખાય, પેલા તો બાબા રહ્યો હતો એ તો બધું રમતું હોય ને, આ મારો આ મારો તું ભૂગું કર્યું નથી, આ તો ભૂગું કરીશ, આ મારું 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 કરતો કરતો એમાં મરી જાવ. કાઢે થપ થપ કરીને બગાડ છે બધું.
ઘરના એકે સભ્યને અણગમો થયા વગર ન રહે, જેના ઉપર મમતા કરી હતી એ બધા ઘરના સભ્યો અણગમો કરે અને જોવે ત્યાં અણગમો કરે, કરે કે ન કરે. હે, એને કદાચ વાચા આપે કે હું તમારો દાદો છું, તમારો બાપ છું, કોઈ માનવા થાય ત્યાં. હે, કોઈ માણસ મનુષ થઈને આવે ને તોય ઘરમાં દાખલ થવા દેવો, કે નક્કી આને કંઈક નજર બગડી લાગે છે આપણી સંપત્તિ ઉપર, આને કોણ ઓળખે છે, પોલીસને હવાલે કરી દો. એટલે પણ કે હું આખી જિંદગી વૈતરું કરીને આ તમારે હાટું ભેગું કરીને આ બધું મૂકીને દો ને હવે તમે મને કહો છો કે તમે કાઢવાને. આ હાલત સંસારની છે, ડાયો માણસ હોય તો સમજી જાય અને સમજે તો ડાયો. તમે આપણું કરી લ્યો, આયુષનો કોઈ ભરોસો નથી, જેટલું થાય એટલું વહેલા હાર આપણું કરી લ્યો. નહીતર મમતા કરવા વાળાની અધોગતિ નિશ્ચિત છે. અજ્ઞાનથી પોતાપણું કરવા વાળાની અધોગતિ નિશ્ચિત જ છે, એમાં ફેર નહીં પડે. એ કુદરતની વ્યવસ્થા છે, એમાં કોઈ રોકી શકે એવું નથી. એટલે એમ કે છે, તું કેવી રીતે જાણે છે કે આ મારું છે? તું તો જીવ છો. જો જીવ દ્રવ્ય પૂદગળ દ્રવ્ય રૂપ થઈ જાય, આપણે ગાથા ચાલે છે, જો જીવ દ્રવ્ય પૂદગળ દ્રવ્ય રૂપ થઈ જાય અને પૂદગળ દ્રવ્ય જીવપણું પામે, સચેતન થઈ જાય, તો તારી વાત બરાબર છે કે ભાઈ આ મારું છે, તારી વાત સાચી, તારો હકે સાચો, તારો અધિકાર સાચો. પણ એવું તો બની શકતું નથી, એવું તો કોઈ થતું નથી. સંસારના અનંતા જીવોએ અનંતકાળ પર્યંત અનંત પૂદગળ પરમાણુને રાખવા માટે મહેનત કરી, પરિશ્રમ કર્યો. એક પરમાણુમાં કોઈ સફળ નથી થયા. અનંતમાંથી એક સમય માટે એક પરમાણુને કોઈ પોતાનો કરીને રાખી શક્યો હોય, પોતાની ઈચ્છા પ્રમાણે પરિણમાવી શક્યો હોય, એ બન્યું નથી, અશક્ય છે. એ બધું અપવાદરૂપે વસ્તુના સ્વરૂપમાં જ નથી ને, પછી ક્યાંથી થાય? જે વસ્તુ અશક્ય હોય એ શક્ય કેવી રીતે બને, જીવ અજીવ કેવી રીતે થાય ને અજીવ જીવ કેવી રીતે થાય, બની શકે જ નહીં. ટીકા. એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વશે જે અપ્રતિબુદ્ધ જીવ અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત પોતાના સ્વભાવ ભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહાજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહીં જાણીને પેલા અસ્વભાવ ભાવોને જ પોતાનો પોતાના કરતો અને પરદ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. વાક્ય અહીંયા પૂરું થાય છે. લાંબુ વાક્ય છે, 4-5 લીટીનું. શું કહે છે? એક તો વર્તમાન પરિસ્થિતિનું બયાન કર્યું છે, વર્ણન કર્યું છે કે પૂર્વે આ જીવે રાગદ્વેષ મોહ કરીને બંધનમાં આવી પડેલો છે. વર્તમાન સ્થિતિમાં આ જીવ કર્મથી અને વિભાવોથી બંધાયેલો છે. એ સ્થિતિ એની ચાલી જ આવે છે. જૂના કર્મ ભોગવાય છે એ વખતે નવા બાંધે છે, જૂના ભોગવાય છે એ વખતે નવા બાંધે છે. એટલે કે પોતે દરેક સમયે જૂના કર્મને ભોગવે છે અને એ ભોગવતી વખતે નવા બંધા એવા રાગદ્વેષ મોહના ભાવ કરે છે. આ સાયકલ ચાલે છે. તેનું તે કર્મ કોઈ દિવસ અનંતકાળ રહેતું નથી, કોઈની સ્થિતિ જ નથી અનંતકાળની. બધા કર્મોની સ્થિતિ મર્યાદિત છે. જૈન દર્શનના કર્ણાનુયોગને સમજવામાં આવે તો બધા જ કર્મોની સ્થિતિ મર્યાદિત છે. કાળની બધાની મર્યાદા. સૌથી વધારે લાંબી સ્થિતિ દર્શન મોહની, એટલે મોહની કર્મની 70 કોડાકોડી સાગરની પડે છે. બાકી બધાની એવું છે. આયુષ કર્મ 33 સાગરથી વધારે નથી. 7મી નારકીમાં જાય તો 33 સાગર અને ઉપર સર્વાત સિદ્ધિના વિમાનમાં જાય તો 33 સાગર. 33 સાગરથી વધારે સ્થિતિ નથી. 33 એટલે બે તગડા હો, 33,000 કે 3300 નહીં, 33 સાગર. આયુષ કર્મ વધુમાં વધુ એટલું હોય, કોઈને પણ ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત, લઘુ અંતર્મુહૂર્ત. જન્મ ન જન્મ હજી તો પર્યાપ્તિ ન થઈ હોય શરીરની, અપર્યાપ્ત અવસ્થામાં આયુષ પૂરું થઈ જાય. શરીરનું બંધારણ ન થયું હજી, પરમાણુનું થોડા ઘણા બંધારણ ન બંધારણ પૂરું થઈ જાય. એટલું ઓછામાં ઓછું આયુષ. જે મોહની કર્મની 70 કોડાકોડીની છે એથી વધારે કોઈની નથી. 70 કોડાકોડી એટલે 70 કોડાકોડી સાગર, 70 કોડાકોડી વર્ષ, 1 કરોડ × 1 કરોડ એવા 70 કરોડ × 70. હવે આવી જે સ્થિતિ છે એમાંથી પરમાર્થ શું કાઢવો? કર્ણાનું યોગની આ વાત આપણને સમજવા મળી. એમાંથી આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ શું મળે? કે કોઈ પણ સમયે જીવ પોતાનું આત્મકલ્યાણ કરવા માટે કરી શકે એવી એવો અવકાશ છે. કેમ કે દરેક વખતે બધા બંધ છૂટતા જાય છે, દરેક સમયે કર્મના ઉદય આવે એ જૂના બંધ છૂટે છે, નવો નો બંધ એટલે વાત પૂરી થઈ ગઈ. જૂના તો દરેક વખતે છૂટે છે એટલે તું છૂટતો તો જાય છો, પણ નવું એથી વધારે બાંધે છે એનું શું કરવું? લાભ કરતા નુકસાન વધી જાય તો ખોટનો વેપાર હોય તો શું થાય? પોતાનો અધિકાર સ્વતંત્ર છે. એટલે એમ કે છે કે એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિ છે આ જીવને, અને અતિ નિકટ છે જીવની પર્યાયમાં છે આ બધા ભાવ. વેગ પૂર્વક વહેતા એમાં ફોર્સ પણ ઘણું છે, વેગે ઘણો છે. વેગ કયો, રસ કયો, મુખ્યપણું કયો, વજન કયો, વેગ એવો છે કોક રોકવા માંગે તો રોકાય ને, એવો વેગ આવે આવે ત્યારે નહીં શાંત ન થઈ શકે. એવા વેગપૂર્વક આ બધા ભાવો વહે છે જીવની પર્યાયમાં. એ બધા અસ્વભાવ ભાવો છે. કેવા છે? જ્ઞાન, આનંદ, શ્રદ્ધા, ચારિત્ર, વિભુત્વ, પ્રભુત્વ, સ્વચ્છત્વ, એ બધા સ્વભાવ ભાવો છે. આ બધા રાગ, દ્વેષ, મોહ, રતિ, અરતિ આદિ અસ્વભાવ ભાવો છે, વિકારી ભાવો છે, વિભાવ ભાવો છે. એનાથી આ જીવ કેવો થઈ ગયો છે? રંગાઈ ગયો છે. કેવો? રાગ દ્વેષમાં રંગાઈ ગયો છે આખે આખો. દ્રષ્ટાંત આપ્યો છે કોની જેમ? સ્ફટિક પાષાણની જેમ, સ્ફટિક પથ્થરની જેમ. સ્ફટિક પથ્થરની નિકટમાં કોઈ પણ રંગીન પદાર્થ રાખો એટલે આખો એની અંદર જાય એવી પડે કે આખો પથ્થર જ રંગીન દેખાય. નિર્મળતાને લઈને એમ જીવમાં જ્ઞાનની નિર્મળતા અજ્ઞાન દશામાં, સંસાર દશામાં એવી છે કે જેવા ભાવો ઉદય પામે આખે આખો એવો દેખાય. એને ક્રોધ થયો કારણ કે હું ક્રોધી, રાગ થયો તો કે હું રાગી, મનુષ્ય થયો તો કે હું મનુષ્ય, ઢોર થયો તો કે હું ઢોર. મમતા વધી ગયા પછી બધી દશા થાય છે ઢોર વગેરે. આપણે એમ કે એને બહુ મમતા હોય એને આપણા કરતા વધારે હોય ત્યારે એ સ્થિતિ પામ્યા હોય. એ વગેરે સ્થિતિ ન પામે, એ તો વધારે પડતા મમત્વનું ફળ દેખાડે છે. અને સાચી દ્રષ્ટિ હોય એને મમત્વ છોડાવે છે. હે, આ દશા થાય? મમત્વ કરવાથી આ દશા થાય? જળમાં ને પરમાં પોતાપણું કરવાથી આ હાલત થાય? સાચી દ્રષ્ટિ થઈ ગયું તો છૂટી જાય. થયું છે એ જ કારણે, બીજું કોઈ કારણ નથી. સાચી દ્રષ્ટિ ને ભગવાને સમ્યક દ્રષ્ટિ પણ કહ્યું છે, એ સાચી દ્રષ્ટિ પ્રાપ્ત નથી. બીજાનો વૈભવ જોઈએ, અને વૈભવ ઈચ્છે છે બીજાના દુઃખ જોઈને. એમ કે છે મારે આવા દુઃખ જોતા નથી. કોઈ જીવ સંસારમાં થોડા સમય માટે પણ થોડું પણ દુઃખ ઈચ્છતો જ નથી, કારણ કે એનો સ્વભાવ સુખ સ્વભાવ છે, અનંત સુખનો પિંડ પોતે છે, એટલે કોઈનો ઈચ્છે. પણ અજ્ઞાનથી અવળે રસ્તે દુઃખ ઊભા કરે છે. દુઃખ તો પોતે ઊભા કરેલા છે, કોઈ કોઈને દુઃખ દેતું નથી. એ તો ઉદયમાં નિમિત્ત માત્ર છે. કદાચ કોઈ કોઈને મારે કે કોઈને મારે કાપે કંઈ કંઈ કરે તો એમ કેમ આને આને દુઃખ દીધું, એ વાત ખોટી છે. એ તો એને એ નિમિત્ત છે, ખાલી પોતાનું કરેલું છે, પોતાનું ઉપાર્જન કરેલું છે, કરેલી કમાણી ભોગવે છે, બીજું કાંઈ નથી. કોઈ જીવ પોતાના જ કરેલા ઉદયને ભોગવે છે, બાકી નિમિત્ત હોય છે એમાં કોઈ ને કોઈ. એનો દોષ નથી, નિમિત્ત નો જરાય દોષ નથી. પણ પોતાને એ ભાન નહીં હોવાથી નાખે નિમિત્ત પણ આણે મને દુઃખી કર્યો, આણે મને દુઃખી કર્યો, આણે મને દુઃખી કર્યો, વાત ખોટી છે.
નિમિત્તની થોડી પણ મુખ્યતા થવી અભિનંદન.
ચોક્કસ. શું કરવા મુખ્યતા થવી જોઈએ? પોતાનું કરેલું પ્રારબ્ધ છે, પોતે ભોગવે છે, ભાવે તેવું લણે. ઝાડ વેવા પછી ચોખા ઉગવા જોઈએ? ક્યાંથી ઉગવાના હતા? વાવી છે ઝાડ, ઉપર ઝાડની ડુંડી આવશે, ચોખાની આવશે, બાજુ બાજુમાં બે દાણા વાવને. જોડિયા ભાવ ભાઈ હોય, એક માંદો રહીએ ને એક માંદો કોઈ પડે જ નહીં, હાજો જ રહીએ, ગમે એનો પ્રારંભ એક જ હાંડલા નથી ખાય. પ્રારંભ હું હું ભોગવે, એક જ ઘર મારીએ, એક દુઃખી ને એક સુખે. એટલે એ પ્રારંભનું ચિત્રામણ પોતે કર્યું છે. તાત્પર્ય એ છે કે એ પ્રારંભનું ચિત્રામણ પોતે કર્યું છે અને હવે નવું ચિત્રામણ કેમ કરવું એની સમજણ કરીને ફરીને આવું ભોગવવું ન પડે એ પ્રકારની તૈયારી કરી નાખવી જોઈએ. અને એના માટે પોતે સ્વતંત્ર છે. જીવ પોતે રંગાયેલો છે અને પોતાનો જે સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ, સુખ સ્વભાવ, એ અત્યંત તિરોભૂત એટલે આચ્છાદિત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. એટલે રંગીન સ્ફટિકની જેમ પારદર્શકતા દેખાય નહીં, નાશ નથી પામ્યો પણ દેખાય નહીં. કાળું કપડું પાછળ મૂકે એટલે કાળો પથ્થર દેખાય, પણ એની પારદર્શકતા ગઈ નથી, એમ સ્વભાવ ગયો નથી પણ ઢંકાઈ ગયો છે. જેમ તે એની પારદર્શકતા ઢંકાઈ ગઈ એમ સ્વભાવ ઢંકાઈ ગયેલો છે. અત્યંત તિરોભૂત થયેલા પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત ભેદજ્ઞાન રૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે, એવો છે. જુદું નથી પાડી શકતો કે આ શરીર જુદું ને હું આત્મા જુદો, આ રાગ જુદો અને જ્ઞાન જુદું. પુણ્ય છે એ રાગ રૂપે છે, શુભ રાગ રૂપે છે. પાપ છે તે અશુભ રાગ રૂપે છે, પણ છે તો રાગ સામાન્ય બેમાં. અને જૈન ધર્મ છે એ વિતરાગ ભાવ રૂપે છે. શુભ રાગ છે એને પુણ્ય કહેવાય છે, અશુભ રાગને પાપ કહેવાય છે. એને કસાયની તીવ્રતા કયો અશુભને, શુભને કસાયની મંદતા કયો, પણ છે બંનેમાં કસાય. જે ધર્મ છે એ વિતરાગ ભાવરૂપ છે અથવા અકસાય સ્વભાવરૂપ છે, પ્રબળ કસાય અભાવ રહે, કસાયનો અત્યંત નાશ થાય ત્યારે ધર્મ પ્રગટે. એ ધર્મની જાત જ જુદી છે. એટલે રાગથી વિતરાગ ન થવાય, લોહીથી લોહીનો ડાગ ન જાય, પાણીથી જાય. એટલે પુણ્યથી ધર્મ થાય એ જૈન ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ છે અને અન્ય ધર્મના સિદ્ધાંત રૂપ છે. જે અજૈન ધર્મો છે સંસારની અંદર એ બધામાં આ વાત છે. ક્યાં તમે જાઓ બધા રાગથી શુભ રાગથી ધર્મ માનીને ચાલે છે. અને આજકાલ જૈન સંપ્રદાયમાં એ જ છે જોકે, એટલે બધા અન્ય મતિ જેવું છે બધું કામકાજ. તીર્થંકર દેવની વાત જુદી છે ને જ્ઞાનીઓની વાત જુદી છે. સાપ ગયા ને લીસોટા રહ્યા.
મુસલમાનો
એ ઝુમે કે ઝુમે મસ્જિદમાં જાય ત્યારે મન કસાય થઈને થોડું સારું લાગે એમ થાય, આવા જેવું તો ખરું અહીંયા. એમ સૌ પોતપોતાના ધર્મસ્થાનમાં જાય. કસાય મન થાય એટલે મને કે નાના કંઈક ઠીક છે, પણ એનામાં આપણામાં ફેર શું? એવું જ માનીએ તો વિતરાગ માર્ગ તો કોઈ અલૌકિક માર્ગ છે. જિનેશ્વર દેવનો જે જ્ઞાન વૈભવ છે એની તુલના કોઈ સાથે કરી શકાય એવું નથી. હું તો અન્ય મતમાંથી આવીને કહું છું આ વાત. મારા બાપ દાદા જૈન હતા, પણ મેં તુલના કરીને સરખામણી કરીને વાત કરું છું. ગીતા, રામાયણ, મહાભારત, વેદાંત બધું જોયા પછી વાત કરું છું. અધ્યાત્મની વાત તો એ લોકો કરે છે, પણ હીરાની સરખામણી કાચના કટકે આરે ન થાય. કાચના કટકાને હીરાની જેમ કોઈ ઘસીને બનાવે ખોટા હીરા, પછી વેચવા જાય તો એમ કે જે તમારે આપવું એ આપો ને. આ હીરાના તમે 10,000 આપો તો આનું તમારે જે આપવું એ આપો. બોલો કે હું કાંઈ ન આપું એમ જ કે શું કે? કેમ કે એની સરખામણી ન થાય. કાચની ને હીરાની કોઈ દિવસ સરખામણી ન થાય. એમ જૈન ધર્મની ને જગતના કોઈ ધર્મની સરખામણી ન થઈ શકે. કેમ કે બીજા બધા ધર્મો પુણ્યથી શુભરાગથી ધર્મો માને છે, મનાવે છે અને આચરે છે. જૈન દર્શનમાં એ વાતને વિરુદ્ધ ગણવામાં આવે છે. જે ન સમજાય બધા અન્યમતી થયા બધા સમોસરણમાંથી જ નીકળ્યા છે. ભગવાન આદિનાથ જ્યારે પહેલી વહેલી દિવ્ય ધ્વનિ છોડી ત્યારે કેટલાક ન સમજ્યા, એમાંથી 363 અન્યમતો ઉત્પન્ન થયા. ચોથા આરાની શરૂઆતમાં એ પહેલાં તો અહીંયા કર્મભૂમિ નહોતી, ભોગભૂમિ હતી, બધા યુગલિયાના ક્ષેત્રો હતા. પછી ભોગભૂમિ શરૂ થઈ અને નાભી રાજાને ત્યાં ઋષભદેવ ભગવાન પધાર્યા, સર્વાર સિદ્ધિમાંથી આવ્યા છે. ને એમણે પછી લોકોને બધું સમજાવ્યું કે વેપાર આમ થાય, ખેતી આમ થાય, સંરક્ષણ આમ થાય, હથિયાર આમ હોય, ફલાણું આમ હોય. જ્યાં સુધી ગ્રસ્ત અવસ્થામાં હતા ત્યાં સુધી દીક્ષા લીધે પછી ધર્મ સંભળાવ્યો. એ મુનિ દશામાં નથી, હું તીર્થંકરો ઉપદેશ આપતા કેવળ જ્ઞાન થયા પછી આપે છે. કેવળ જ્ઞાન થયા પછી જે દિવ્ય ધ્વનિમાં ઉપદેશ આવ્યો એ તો વિતરાગ માર્ગમાં આવ્યો. રાગ નહીં કરો, મોહ નહીં કરો. રાગ છે મોહનું સંતાન છે, એટલે રાગનો બાપ છે એ મોહ છે. એ નહીં કરો, તમે વિતરાગ થઈ જાઓ. જો અમે વિતરાગ થઈ ગયા છે, તમે પણ વિતરાગ થાઓ. રાગનો અભાવ કરો, રાગનો નાશ કરો. રાગ કરવાનું અમે ઉપદેશ આપતા નથી, પણ ગુણસ્થાન અનુસાર રાગ હોય છે એવું જ્ઞાન કરાવ્યું ત્યારે કેટલાક સમજાની ને રાગને વળગી પડ્યા, એમાંથી અન્યમતોની ઉત્પત્તિ થઈ. પછી એક પગથિયું ચૂક્યો એટલે હેઠો કેટલે જાય એ કહેવું મુશ્કેલ છે. કેવા એક પગથિયું ચૂક્યો, પણ દડીને કેટલે નીચે જાય એ કહેવું મુશ્કેલ છે, કેમ કે બેલેન્સ આઉટ થયું હોય તો. એવી રીતે આ જગતમાં અન્ય ધર્મ સંપ્રદાયોની ઉત્પત્તિ આદિનાથ ભગવાનથી જ થઈ છે. લોકો એમ કહે છે કે જૈન ધર્મ તો 2500 વર્ષ પહેલાંનો છે, ખોટી વાત છે. 2500 વર્ષ પહેલાં તો એ છેલ્લા તીર્થંકર થયા, અંતિમ તીર્થંકરની વાત છે. એક કોડાકોડી સાગર પહેલાં આદિનાથ ભગવાન થયા. 1 કરોડ સાગર વર્ષ ગુણ્યા 1 કરોડ સાગર વર્ષ ત્યારે ચોથો આરો શરૂ થયો હતો. એ પૂરો થઈને 2500 વર્ષ અત્યારે બીજા ગયા. ત્યારે ભગવાનના દિવ્ય ધ્વનિથી ઉપદેશ ને ધર્મની શરૂઆત થઈ. ધર્મ છે એ ભગવાને શરૂ કર્યો, ધર્મની વિધિ એમણે સમજાવી અને દાનની વિધિ શ્રેયાંશ કુમારે સમજાવી. એવી રીતે પરંપરા ચાલે છે, દાનની પરંપરા પણ ચાલે છે અને ધર્મની પરંપરા પણ ત્યારથી ચાલે છે. કેમ કે ભગવાન તો પોતે ત્યાગી હતા એટલે એમને દાન દેવાનું હતું નહીં કાંઈ, એ તો જંગલમાં બધું છોડીને જંગલમાં નીકળી ગયા હતા. અને એક વર્ષે આહાર લીધો હતો, ત્યારથી વર્ષે તપ ચાલ્યો, એક વર્ષનો ઉપવાસ હતા. અત્યારે કરે છે એમ ને, થ્રુ આઉટ એક વર્ષના ઉપવાસ હતા. અત્યારે કોઈ કરી ન શકે, એ સંઘર્ષ નથી, એ સંઘર્ષ હતા, એવું અત્યારે કોઈ ન કરી શકે. છતાં શરીરમાં કાંઈ ક્રશ ન થાય, શરીર દુબળું ન પડે, એવો સંઘર્ષ લઈને આવ્યા. એવા પૂર્ણ પ્રકૃતિ હોય ને શરીરની, કાંઈ થાય નહીં, કાંઈ નિસ્તેજ પણ ન થાય, સામનું તેજ વધે શરીરનું, તપથી તેજ વધે એમનું તો. હા એવું હતું, એક વર્ષે આહાર લીધો, શ્રેયાંશ કુમારે આપ્યો, ત્યાંથી દાન વિધિ શરૂ થઈ અને દિવ્ય ધ્વનિમાં ઉપદેશ શરૂ થયો, ત્યાંથી ધર્મ શરૂ થયો. પોતે તો પૂર્વભાવથી ધર્મ લઈને આવેલા છે, ધર્માત્મા તો જન્મથી જ છે, પણ ન સમજાય તો વિકૃતિ થાય અને અન્ય મત જેવી દશા થાય, અણસમજણથી, ગેરસમજણથી, ભૂલ ભરેલી સમજણથી એવું બને છે. અને સમજણ હંમેશા સત્સંગ યોગે સ્વચ્છ અને સ્પષ્ટ કરવી જોઈએ. અહીંયા જીવનું સ્વરૂપ એમ કીધું કે અનાદિથી જે રંગાયો છે રાગ દ્વેષ મોહમાં, એવો રંગાણો છે, એવો રંગાયેલો છે કે જળને અને રાગને જુદા પાડવાની જે જ્ઞાનની જ્યોતિ છે એ જ અસ્ત થઈ ગઈ છે. જળ અને જીવને, રાગ અને જ્ઞાનને જુદા જુદા અનુભવવા જોઈએ, એ અનુભવ જ્ઞાનની જે જ્યોતિ છે એ અસ્ત થઈ ગઈ છે. અનુભવ જ્ઞાન ઉલટું કામ કરે છે કે શરીરમાં આશાતા આવી તો મને થઈ, વેદની કર્મ જળ છે કે ચૈતન્ય છે, આ કર્મમાં વેદની કર્મ અને સાતા અસાતા બે પર્યાય છે. એને જળની પર્યાય જળમાં આવે કે જીવમાં આવે, કર્મનો ઉદય કર્મમાં આવે કે આત્મામાં આવે, કર્મ તો જળ. પાડોશી ઉપર અધિકાર જમાવીને બેઠો છે, પછી પાડોશી પછી માર નો ખાય. આપણે પાડોશીના ફ્લેટમાં જઈ અને ઠીક પડી લઈ આવીએ તો શું કરે? હાલે આપણું કઈ એવો અધિકાર ચાલે? આ પાડોશી છે, શરીર છે એ પાડોશી છે, આપણે એના ઉપર અધિકાર રાખવો. જરાક ઉધરસ નું ઠંકો આવ્યું તો ગોળી લઈ લ્યો, કાંઈ ન થવું જોઈએ, મને કાંઈ થવું ન જોઈએ, મને થયા વગર રહીએ નહીં. કેમ કે એની હાલ એ કાંઈ દબાયેલો રહીએ ને, પાડોશી કાંઈ દબાયેલો રહીએ નહીં, કાંઈ પણ જીવ ભૂલ કરે છે, સંયોગ છે એમાં, પોતાપણું કરી બેઠો છે. એટલે જુદું પાડવાનું જ્ઞાન જેનું અસ્ત થઈ ગયું છે અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, અજ્ઞાન કયો, ભ્રમ કયો, પોતે પોતાથી મોહ પામ્યો છે. મને કોઈએ મોહ કરાવ્યો છે એ વાત ખોટી છે, કોઈ મોહ કરાવે છે એ વાત તદ્દન ખોટી છે. અંદરથી થાય છે. એ કે છે કે ના કરાવે છે, ખોટી વાત છે. તું પોતે જ મોહ કરે છે, તારા પોતાથી જ તું મોહ કરે છે. એની પાછળ મોહ નું કારણ વિપરીત જ્ઞાન અથવા અજ્ઞાન છે, કે જ્યાં સુખ નો ગંધ નથી, જ્યાં સુખ નો પડછાયો પડતો નથી, ત્યાં સુખનો નિશ્ચય છે જીવનો. આ એટલે મોહ થાય છે. મોહ શું કરવા થાય છે? વિપરીત સમજણ છે. ગુરુદેવ એમ કહેતા કે તને જે પૂતગળ પર્યાયમાં સુખની ભ્રાંતિ હોય, એ પૂતગળ પર્યાયના રજકણે રજકણને તપાસીને, પૃથ્થકરણ કરીને, એનાલિસિસ કરીને સુખ હોય તો મને બતાડે, દેખાડ મને સુખ ક્યાંય હોય તો. સોનાના કયા રજકણની અંદર સુખ છે? રૂપિયાની નોટના કયા રજકણની અંદર સુખ છે? અને આ મખમલની ગાદીના કયા રજકણમાં સુખ છે? કોઈ પણ પૂતગળ પર્યાય બતાવને. ખોરાકના મીઠાઈના કયા રજકણમાં સુખ છે? ગમે તે પર્યાય પૂતગળો પરિણમતા હોય, એમાં કઈ પર્યાયમાં કયા રજકણમાં સુખ છે એ બતાવો. એમ કે સુખ જીવનો ગુણ સ્વભાવ છે અને જળમાં બિલકુલ નથી, એનો અભાવ છે. જળને સુખે ન હોય એટલે દુઃખે ન હોય, છતાં આ જીવને ભ્રાંતિથી અજ્ઞાનથી સુખ છે એવો નિશ્ચય છે, એટલે એની દોડ એની પાછળ છે, જળની પાછળ છે. સંસારમાં તમામ જીવોની આ હાલત છે. પછી ગમે ત્યાં જન્મે, હિન્દુસ્તાનમાં જન્મે કે અમેરિકામાં જન્મે, રશિયામાં જન્મે, તે ઢોર થાય. જળમાંથી સુખ લેવાનો નિશ્ચય છે, માટે પરિણામ ત્યાં ખેંચાયા વગર, આસક્ત થયા વગર રિયે જ નહીં, રિયે જ નહીં ને, બની જ ન શકે. ફૂલ કેવડી છે? મણમાં 9-5 શેરીની છે. 8-5 શેરીનો મણ થાય, 8-5-40 શેરીનો મણ કહેતા ને, આ 9-5 શેરીની ફૂલ છે. સુખનો ગંધ નથી ત્યાં, ત્યાં આ જીવને સુખનો નિશ્ચય છે એટલે ભૂલી ગયો છે. એને લઈને મોહ થાય છે, આસક્તિ થાય છે, ખેંચાય છે, કર્મ બાંધે છે અને અધોગતિમાં જાય છે. 84 લાખ યોનિમાં પરી જન્મ મરણ કર્યા કરે છે. મૂળિયું અજ્ઞાનમાં પડ્યું છે, વિપરીત જ્ઞાનમાં પડ્યું છે. એવું મહાજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, એવો અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની જીવ, સંસારી જીવ, સ્વ પરનો ભેદ નહીં કરીને પોતે જીવ અને બાકીનો વિભાવ કે અજીવ એનો જુડાપણો નહીં સમજીને, નહીં કરીને પેલા અસ્વભાવ ભાવોને જ પોતાના કરતો, રાગને પોતાનો કરે, હું પુણશાળી, હું પુણ કરવા વાળો, એને સાથે છે. જ્ઞાન સ્વભાવને, વિતરાગ સ્વભાવને નહીં સમજતો હોવાથી રાગને સ્વભાવ સમજીને રાગની સાધના કરે એમ કે છે. અસ્વભાવ ભાવોને જ પોતાના કરતો, પૂતગળ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. ફળ સ્વરૂપે એનું ફળ આવે છે પૂતગળમાં, અને આ મારું છે એમ અનુભવે છે. રાગ કરે રાગનું ફળ આવે, દ્વેષ કરે દ્વેષનું ફળ આવે, અને એ મને આવ્યો ઉદય એમ કરીને એનો અનુભવ કરે. જીવમાં ઉદય નથી આવતો, કર્મમાં ઉદય આવે છે. પરમાણુનો ઉદય પરમાણુમાં આવે છે. જો જીવ જ્ઞાન કરે કે હું જુદો છું તો પતી ગયો, ઉદયનો કોઈ અસર જીવને ના આવે, નહીતર રાગી દ્વેષી થયા વિના રહી શકે ને. જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેક વર્ણરૂપ દેખાય છે સ્ફટિક, એવો સ્ફટિકનો શ્વેત નિર્મળ પારદર્શક સ્વભાવ છે. તે અનેક પ્રકારના રંગવાળા પદાર્થોથી નિર્મળતા દેખાતી નથી, રંગપણું દેખાય છે. એવી રીતે અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાનીને કર્મની ઉપાધિથી કર્મનો ઉદય આવે છે, એનો ફોટો પડે છે અંદર જ્ઞાનમાં. ક્રોધની પ્રકૃતિનો ઉદય આવ્યો એટલે એ મને અસર થઈ, હું તો નીચો થવા માંડે, લાલ પીળો થવા માંડે, અંદર પ્રકૃતિનો ઉદય આવ્યો, રંગાઈ જાય છે આખે આખો. કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે, ઢંકાઈ ગયો છે, દેખાતો નથી, તેથી તે પૂતગળ દ્રવ્યને પોતાનું માને છે. એ પ્રકારે જળમાં પોતાપણું કરે છે, પોતાપણું માનીને કરે છે, પોતાપણું જાણીને કરે છે. એવા અજ્ઞાની અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાનીને હવે સમજાવવામાં આવે છે. એટલે ઉપદેશ છે ને એ સંસારી જીવને છે. જે જીવો સંસારમાં અજ્ઞાનને લઈને દુઃખી થઈ રહ્યા છે, નિષ્કારણ કરુણાથી ભગવાને આચાર્યોએ દુઃખથી છોડાવવા ઉપદેશ આપ્યો છે. એમણે કંઈ જોતું નથી, કોઈ કાંઈ માગતા નથી, કેમ કે એ તો બધું હતું છોડી નીકળી ગયા છે, એટલે એને કાંઈ લેવાનું રહેતું નથી. પણ જગતના જીવોના દુઃખી જોઈને એનું દુઃખ મટાડવા માટે ઉપદેશ આપે છે. એટલા માટે કે એકવાર પોતાને પણ એવી જ હાલત હતી, કોઈ વિતરાગે એમને ઉપદેશ આપેલો, એમ થયું અરે આ વિતરાગે જો મને ઉપદેશ ન આપ્યો હોત તો હું હજી દુઃખી થયો હોત અને આનંદ દુઃખ ભોગવતો હોત. હવે જો મને વિતરાગતા પ્રાપ્ત થઈ છે તો કાંઈ ને કાંઈ આજે સુખી થવાની અધ્યાત્મ વિદ્યા છે એ પ્રસિદ્ધ કરતા જઈએ. એટલે સાંભળવા ન મળ્યા એને શાસ્ત્રો લખી નાખ્યા, સાંભળવા મળ્યા એને સંભળાવી દીધું, પોતાના રસ્તે હાલતા ગયા અને રસ્તો ચિંતા ગયા, આટલું કામ કર્યું એમણે. એવા અજ્ઞાની જીવને અપ્રતિબુદ્ધ જીવને પોતે સમજાવે છે આચાર્યશ્રી કે હે દુરાત્મન, દુરાત્મન એટલે દુષ્ટ આત્મા. દુષ્ટ કોને કહેવાય? મારે એને દુષ્ટ કહેવાય. ઘાત કરે ને, પ્રાણઘાત મારી નાખે ને એને દુષ્ટ કહેવાય. તો કે તું આત્માનો ઘાત કરનાર છું. કોનો? તારા આત્માનો તું ઘાત કરનાર છું, માટે તને દુરાત્મન કહીએ છીએ, દુષ્ટ આત્મા કહીએ છીએ. આ તો શ્રી ગુરુ કહે છે, નહીતર પોતે પોતાને કહેવા જેવું છે કે હે દુષ્ટ આત્મા શું તારે કરવું છે, ક્યાં સુધી રાગ દ્વેષ કરીને દુઃખી થવું છે. પોતાએ પોતે પોતાને નિંદે દોષ મટાડવા હોય તો હે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર. બે શબ્દો વાપરે છે સંસ્કૃત ટીકામાં, રે દુરાત્મન આત્મપંસન, આત્માનો ઘાત કરનાર. જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તે આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાય છે, એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ છોડ. શું કહે છે? હાથીનો દ્રષ્ટાંત આપ્યો છે. હાથીને બાંધીને ખવડાવે ત્યારે એક એ બાજુ ઘાસના પૂળાનો ઢગલો મૂકે અને બીજી બાજુ એક મોટા તપેલામાં 40-50 કિલો લાડવા મૂકે ચૂરમાના. પણ હાથીને ખાતા ન આવડે, બે લાડવા પકડી, બે પૂળા ઘાસના નાખે, ઘાસના બે પૂળાની વચ્ચે નાખી અને એવી રીતે ભૂખ્યા. ઘાસમાં લાડવા નાખીને ખાય એટલે એને સ્વાદ આવે, ખાલી ઘાસનો લાડવાનો સ્વાદ જ ન આવે એને. કેમ, લાડવા આવડા, ઘાસના મોટા પૂળો જબડા. એમ રાગનો પૂળો જબડો જબરો અને જ્ઞાન થોડું, એટલે જ્ઞાનનો સ્વાદ નથી આવતો. આત્મજ્ઞાન સ્વભાવી છે, ઉપયોગ લક્ષણવાળો છે. પણ હાથીની જેમ ખાવાનો સ્વભાવ છે, એ વિચાર કરે છે, એ વિચાર કરે છે એમાં જ્ઞાન તો છે, વિવેક વિવેક વિચાર કરવામાં જ્ઞાન તો છે. પણ રાગનો એટલો બધો સ્વાદ લે છે, એટલો બધો સ્વાદ લે છે, અનુભવ કરે છે કે જાણે જ્ઞાન છે જ નહીં. નહીંતર જ્ઞાન તો પરિણમે છે, અનુભવ ગોચર છે, પણ જરાય જ્ઞાનનો સ્વાદ આવતો નથી. એવી રીતે ટેવ પડી છે સ્વાદ લેવાની. એને 3 ઇંચની યારે સરખાવ્યો છે અહીંયા આચાર્યશ્રી, કે જેમ હાથીમાં બુદ્ધિ નથી કે લાડવાને ઘાસ જુદા જુદા ખવાય. લાપસીમાં ચપટી ધૂળ નાખીને કોઈ ખાય, હે, પછી લાપસીનો કેવો સ્વાદ આવે? કરોડ કરોડ કાંકરા બોલવા માંડે. એક કાંકરો આવે તો એ તો કોળીઓ કાઢી નાખે. ચપટી ધૂળ નાખે કેવી રીતે ખાય મીઠી લાગશે? એવી રીતે રાગને જ્ઞાનમાં ભેળવે છે. એટલી બધી રાગની મુખ્યતા, એટલી બધી રાગની પ્રધાનતા, શું એ જાણે જ્ઞાન જેવું કાંઈ છે જ નહીં જીવમાં. એ જ્ઞાનને ચૂકે છે એને આચાર્ય સરકે છે કે એ રીતે અનુભવ કરવાની તારી ઉલટી રીતને તું છોડી દે, છોડી દે, એમ કહેવું છે. પછી જ્ઞાનની થોડી વાત કરવી છે વિસ્તારથી, કે કેવી રીતે જ્ઞાન, સાચું જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થાય, એની મુખ્યતા કેવી રીતે થાય અને એને લઈને દુઃખ કેવી રીતે દૂર થાય, એ વાત હવે કરશે. અહીં સુધી રાખે.
સકલની સ્વતંત્રતા જગમાહી ગજાવન.